સૌ પ્રથમ તો આપ સર્વને ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવું છું. અને આજે આ બપોરના સમયે ઉત્થાન પામેલા પ્રભુનું ભજન કરવાને માટે આપણે એકત્ર મળ્યા છે અને પૂરા હૃદયથી એ ઉત્થાન પામેલા પ્રભુનો આપણે આભાર માનીએ છીએ, હૃદયથી એની સ્તુતિ કરીએ છીએ. પણ વધારે કહું એ પહેલાં કદાચ એવું કહીશ કે પુરાતન મંડળીમાં એવું થતું કે ઉત્થાન ઈસ્ટરની આ સભામાં લોકો એકબીજાને આ રીતે સલામી પાઠવતા કે ઈસુ ઉઠ્યો છે, અને સામેની વ્યક્તિ એવો જવાબ આપતી કે ઈસુ ખરેખર ઉઠ્યો છે. અને એથી કરીને ઘણા લાંબા સમયથી આપ બેસી રહ્યા છો એટલે હું વિનંતી કરીશ કે બધા આપણે ઊભા થઈશું અને આપણી ડાબી બાજુ જમણી બાજુ જેઓ બેઠેલા છે તેઓને આપણે કહીશું ઈસુ ઉઠ્યો છે, અને એ સામે જવાબ આપશે કે ઈસુ ખરેખર ઉઠ્યો છે. અને પછી તમે જમણી તરફનાને પણ એવું કહેશો કે ઈસુ ઉઠ્યો છે, તે ખરેખર ઉઠ્યો છે. આપણે બેસીએ બધા. ઈસ્ટરના દિવસે જ્યારે પ્રભુનું ભજન કરીએ છીએ ત્યારે ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ કે આ વર્ષે આપણે ફરીથી દર વર્ષની માફક આખું અઠવાડિયું પ્રભુના વચનો સાંભળવાને માટે એકત્ર થઈ શક્યા. ઈસ્ટરની આ સભામાં ફરીથી એકવાર આપ સર્વનો હું આવકાર કરું છું. અને આખા અઠવાડિયા દરમિયાન ઘણા બધા તમે જેઓ નિયમિત આવ્યા, દૂર દૂરથી મુશ્કેલી વેઠીને આવ્યા, આખો દિવસ કામ કર્યું, ઘણું અઘરું કામ કર્યું, અને છતાંય હૃદયમાં એ ઈચ્છા હતી કે મારે પ્રભુનું ભજન કરવું છે, પ્રભુની વાણી સાંભળવી છે અને વચનો સાંભળવા છે. અને આપે ચોક્કસ સમય ફાળવ્યો અને રોજે રોજ સાંજે પ્રભુનું વચન સાંભળવાને માટેની ભક્તિ કરવાને માટે આવ્યા. હું વ્યક્તિગત રીતે તમારો બધાનો આભાર માનું છું. દુખસહન સપ્તાહની આ કદાચ આપણી છેલ્લી સભા છે અને એથી કરીને મારે પણ જે આભારના બે શબ્દો કહેવાના એ અત્યારે જ હું આભારના એ બે શબ્દો પણ કહું એ યોગ્ય છે. આભાર માનું છું રેવરન્ડ ડૉક્ટર દિનકરભાઈ ટેલર સાહેબનો કે જેઓએ ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશિપના પ્રેસિડેન્ટ તરીકે મને આમંત્રણ પાઠવ્યું આપના બધા વતી. બે વર્ષ પહેલાં પણ એમણે એક આમંત્રણ પાઠવ્યું હતું આવા દુખસહન સપ્તાહની સભા માટે, પણ એ સમયે મને ભારત સરકારે ના પાડી અને વિઝા મને મળ્યા નહીં એટલે હું આવી શક્યો નહીં. પણ આ સમયે ફરીથી જ્યારે એમણે આમંત્રણ આપ્યું ત્યારે પ્રભુની કૃપામાં અને આપના બધાની પ્રાર્થનાના પરિણામે એ શક્ય બન્યું કે મને અહીંયા આવવાનું મારા માટે પ્રભુએ દ્વાર ખોલ્યું અને હું તમારી મધ્યે આવી શક્યો. ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશિપના પ્રેસિડેન્ટ રેવરન્ડ ડૉક્ટર દિનકરભાઈ ટેલરનો હું ખાસ હૃદયથી આભાર માનું છું. અને સાથે સાથે એમની સાથે ઘણા બધા આગેવાનો છે ચર્ચના, એમનો પણ હું હૃદયથી આભાર માનું છું. શ્રી જયંતિભાઈ કાર્પેન્ટર, એમનો ખાસ આભાર માનું છું. શ્રી સિમ્સનભાઈ ક્રિશ્ચિયન સાહેબ, શ્રી હેરિસભાઈ વાઘેલા, શ્રી પ્રમીરભાઈ, રેવરન્ડ એન્ડ્રુસ ક્રિશ્ચિયન સાહેબ, અને માનનીય વડીલ શ્રી લુથરભાઈ ક્રિશ્ચિયન સાહેબ તથા અન્ય વડીલ ભાઈ બહેનો, અને આપ સર્વ કે જેઓ એક યા બીજી રીતે હું અહીંયા આવું ને આપના આપની સમક્ષ વચનો લાવું એ માટે જે ભાવભીનું આમંત્રણ આપ્યું હું બધાનો હૃદયથી આભાર માનું છું. અને એ ઉપરાંત આ અઠવાડિયા દરમિયાન ઘણા બધાએ મારા માટે તમારું ઘર ખુલ્લું કર્યું. આપની જે વ્યવસ્થાઓ હતી એમાં કોઈક રીતે મારા માટે વ્યવસ્થાઓ તમે કરી, પોતે અગવડતા ભોગવીને પણ મારા માટે એ વ્યવસ્થાઓ સુવિધાઓ તમે પૂરી પાડી, ભોજન આપ્યું અને ભોજનની સંગત પણ આપની સાથે માણી શક્યો એ બધાને માટે હું વ્યક્તિગત રીતે આભાર માનું છું. જોકે નામની યાદી આપું અને ઘણા બધા નામ હું આપું પણ તેમ છતાંય હું જાહેરમાં આપે જે કંઈ મારા પ્રત્યે જે પ્રેમભાવ બતાવ્યો અને જુદી જુદી રીતે મને ઉત્તેજનનું કારણ બન્યા છો બધાનો હું વ્યક્તિગત રીતે આભાર માનું છું. અત્યારે પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ, અને હું વધારે લાંબુ બોલવાનો નથી એટલે માનસિક રીતે આપ શાંતિમાં રહેજો. પણ તેમ છતાંય જે વાત કહેવા માંગુ છું એ ચોક્કસ તમને કહેવા માંગુ છું, કે જેથી તમે અહીંથી પોતે એ વચનો તમારી સાથે લઈ જાઓ એવી મારી ઈચ્છા છે. એટલે હું બહુ લાંબુ નથી બોલવાનો, એટલે ચિંતા તમે કરશો નહીં એવું હું તમને ખાતરી આપવા માંગુ છું. પણ આવો થોડી મિનિટો ધ્યાન ધરીએ અને પ્રભુના વચનો જે યોહાનની સુવાર્તાના 20મા અધ્યાયમાં વાંચવામાં આવ્યા 19મી કલમથી 31મી કલમ અને એ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. 19મી કલમને આધાર વચન તરીકે હું લઉં છું, કે જ્યાં એવું લખવામાં આવ્યું છે, હું તમારા માટે વાંચું, તમે સાંભળો. યોહાનની સુવાર્તા 20મો અધ્યાયની 19મી કલમમાં કહે છે, ત્યારે તે જ દાડે એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડીએ શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યો અને તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાવ. હવે આ આધાર વચન તરીકે આ વચનો લઈને આજે સવારે આપણે થોડોક વિચાર કરવા માંગીએ છીએ. એમાંય જે ત્રણ શબ્દો છે 19મી કલમમાં કહે છે ત્યારે ઈસુ આવ્યો, એવા ત્રણ ગુજરાતી શબ્દો ત્યાં આપણને વાંચવા મળે છે. ધેન કેમ જીસસ. અને એ વાત મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉભા કરે છે, વેન, હાઉ એન્ડ વાય. અને આ ત્રણ પ્રશ્નો, ઈસુ વાય ડીડ ધ રીઝન લોર્ડ કેમ, વેન ડીડ ધ reason Lord came, how did the reason Lord came, and why did the reason Lord came. અને આ ત્રણ પ્રશ્નોના જવાબ ત્રણ ત્રણ વાતની અંદર હું તમને રજૂ કરવા માંગુ છું ટૂંકાણની અંદર, કે ત્યારે ઈસુ આવ્યો, then Jesus came. તો પછી પ્રશ્ન પહેલો જ કે ક્યારે ઈસુ આવ્યા, ઉત્થાન પામેલા પ્રભુ, અને ક્યારે, કેવી રીતે આવ્યા, શા માટે આવ્યા. અને આ ત્રણ પ્રશ્નો ટૂંકની અંદર હું તમને કહેવા માંગુ છું. એ કલમોની અંદર એ વાતોને રજૂ કરવામાં આવી છે. તમે જુઓ તો એ ત્યારે ઈસુ આવ્યો, ધેન જીસસ કેમ, એ કેટલા બધા ફોર્સફુલ શબ્દો આપણને લાગે છે. ધેન, ત્યારે ઈસુ આવ્યો, અને એમાં વજન આપણને જોવા મળે છે. અને એમાંય તમે જુઓ તો જ્યારે શિષ્યો ઉપલી મેણીમાં ગભરાટ અને બીક સાથે ભેગા થયેલા છે, અને ઈસુનું મરણ તેઓને માટે દુઃખદાયક હતું, કારણ કે અત્યાર સુધી ઈસુ સાથે ફર્યા અને ઈસુ તો ચમત્કારો કરતા, ઈસુ તમે જુઓ તો બહુ સરસ વાત કરતા ને, એમના વચનો બોલતા અને માદાઓ સાજા થતા, કેટલા બધા રોગીઓના નામ ઉલ્લેખ ત્યાં ગાડી આપણને જોવા મળે છે. અને શિષ્યો એમની સાથે ફરતા ને એમ વિચારતા, ઓહ, આજ મસીહા છે કે જેની આપણે રાહ જોઈ રહેલા છે. અને ઈસુ જ્યાં કઈ ગયા ત્યાં તેઓ જતા. પણ હવે એક સમય આવ્યો કે ઈસુને તો વધસ્તંભ ઉપર મારી નાખવામાં આવ્યા. એમને એમ થયું કે અમે જે ઈસુની માટે એની સાથે હતા, બહુ અજાયબ જેવી વાત વિચારતા હતા, પણ હવે તો ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા છે, બધો અંત આવી ગયો છે એવું તેઓને લાગ્યું. પણ તમે જુઓ તો હવે એક સમય આવ્યો કે શિષ્યોને ખબર પડી, એ ઈસુ જે વધસ્તંભ પર મરી ગયા હતા એ તો ઉઠ્યા છે, મરણમાંથી ફરીથી સજીવન થયા છે. અને કેટલાક લોકોએ એમને આવીને ખબર આપી કે એ ઈસુ જે વધસ્તંભ પર મરી ગયા હતા એ ઈસુ હવે ફરીથી સજીવન થયા છે. મનમાં શંકા જાગી, એ ઈસુને તમે જોયેલા વધસ્તંભ પર મરી ગયા એ સમયે. અને સામાન્ય માણસ જેમ શંકાથી ભરપૂર હોય એ રીતે એ વખતના શિષ્યો પણ આ સમાચાર સાંભળીને એમના મનમાં શંકા થતી હતી. તમે જુઓ તો પુનરુત્થાની એ વિચિત્ર ઘટના હતી ને, રહસ્યમય ઘટના હતી, કે જેને સરળતાથી સ્વીકારી ન શકાય, એ સમયે પણ સરળતાથી સ્વીકારી ન શકાય એવો આ બનાવ હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણમાંથી સજીવન થવો. એટલે તમે જુઓ તો ઈસુના મરણ વિશે આ શિષ્યોને કોઈ શંકા નહોતી. ઈસુ તો મરણ પામ્યા હતા. એ બે ચોર વચ્ચે, ચોર આજુબાજુ ડાબી અને જમણી બાજુ વધસ્તંભ ઉપર તેમને લટકાવવામાં આવ્યા હતા, અને વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખૂબ ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા હતા. અને પછી જ્યારે મરણ પામ્યા ત્યારે એ ઈસુને વધસ્તંભ પરથી નીચે ઉતારવામાં આવ્યા, એમનું શબ એ કબરમાં મૂકવામાં આવ્યું. આ બધું જ શિષ્યો જાણતા હતા. મરણ વિશે ચોક્કસ હતા શિષ્યો કે પ્રભુ ઈસુ મરણ પામ્યા છે, પણ હવે કેટલાક લોકો એવી ખબર આવી, એ ઈસુ જેને મારી નાખ્યા હતા એ આજે સજીવન થયા છે, મરણમાંથી ઉઠ્યા છે. વિચિત્ર અને રહસ્યમય એવો આ પ્રસંગ. તમે જુઓ તો એ મરિયમ, મરિયમ માગદલેણ નો ઉલ્લેખ કરવામાં આવ્યો, અને મરિયમ માગદલેણ જેમાંથી 7 અશુદ્ધાત્મા કાઢવા ઈસુએ કાઢ્યા, એવી આ સ્ત્રી કે જે ત્રીજા દિવસે કબરે યહૂદી લોકોની રીત પ્રમાણે એ ત્યાં ગાડી જાય છે કબર પાસે, અને ઈસુ એને દર્શન આપે છે. જે ઈસુને મારી નાખ્યા હતા એ ઈસુ એની સાથે વાત કરે છે, મરિયમની સાથે. અને તમે જુઓ તો એ સ્ત્રી મરિયમ માગદલેણ એને પ્રભુ દર્શન આપે છે. કબર તો ખુલ્લી છે અને એ અંદર જુએ છે, અને ત્યાં તો બે દૂત ત્યાં બેઠા છે કબરની અંદર, અને એક દૂત ખબર આપે છે અને એને એમ કહે છે કે જે ઈસુ તો સજીવન થયા છે એ ઈસુને તમે મુયલામાં શા માટે શોધે છે. અને આ સ્ત્રીને તેઓ વધામણી આપે છે. અને તમે જુઓ તો એ બહાર બગીચામાં જ્યારે આ સ્ત્રી હતી ત્યારે ઈસુ તેની સાથે વાત કરે છે, અને વાત કર્યા પછી એ ઈસુ અદ્રશ્ય થઈ ગયા. અને કેવું રહસ્યમય લાગે, એ ઉત્થાન પામેલા ઈસુ આ મરિયમ માગદલેણ સાથે વાત કરે છે અને થોડી વાર પછી અદ્રશ્ય થઈ ગયા. રહસ્યમય હતું. બીજી સ્ત્રીઓ પણ આ જ અનુભવ કરે છે ને, કદાચિત ના એ જ દિવસે બપોરે પ્રભુના શિષ્ય પિત્તરે એ ઉત્થાન પામેલા ઈસુને જોયા, અને સાંજના સમયે પેલા અઈમોસ ગામમાં જનારા બે વ્યક્તિઓ જતા હતા, અને એ વાત તમે જાણો છો. અઈમોસ ગામની અંદર જનારા બે વ્યક્તિઓની સાથે એક ત્રીજી વ્યક્તિ પણ જોડાય છે, અને બે વ્યક્તિઓ વાત કરે છે જે યરુસાલેમમાં બનાવ બન્યો હતો ઈસુને વધસ્તંભે જડાવ્યા એ સંબંધી, અને ઈસુ એમને ધર્મશાસ્ત્રનો ખુલાસો કરે છે. અને પછી અંધારું થઈ ગયું, પેલા બે વ્યક્તિઓ કહે છે તમે અમારા ઘરે આવો ને જમો. કલ્પના કરો એ ચિત્રને કે બે માણસો આ અજાણ્યા માણસને ઈસુ જે ઈસુ હતા એને પોતાના ઘરે લઈ જાય છે, અને પછી જમવાને માટે બેસે છે, અને ઈસુ રોટલી લઈને ઈશ્વરની સ્તુતિ કરે છે, આભાર માનીને એને ભાંગે છે, અને પેલા બે વ્યક્તિઓની આંખો ખોલી જાય છે. પણ ત્યાર પછી એ ઓળખી શક્યા કે એ તો ઈસુ છે, મરણ પામેલા સજીવન થયેલા એવા ઈસુ, અને પછી અદ્રશ્ય થઈ ગયા. તમે ને હું ત્યાં હોત તો આપણા માટે પણ એ વાત બહુ રહસ્યમય લાગે, વિચિત્ર લાગે કે જે માણસ મરણ પામ્યો હતો એ સજીવન થયા છે, મૂંઝવણ કરાવે એવો અનુભવ. પણ તેમ છતાંય પ્રશ્ન એમ થાય, જો ઈસુ મરણમાંથી ઉઠ્યા છે તો તે અત્યારે ક્યાં છે? વિચિત્ર સમજાય નહીં એવો આવા વિચારો સાથે શિષ્યો ઉપલી મળીમાં એકત્ર મળ્યા છે. એમાં 10 શિષ્યો એ વખતે હાજર હતા, યહૂદા અને થોમા એ સમયે ત્યાં હાજર નહોતા. યહૂદીઓના ભયને કારણે આ શિષ્યોએ દરવાજાને બંધ કર્યા હતા, અને એ વખતે મરણ પામેલા, મરણમાંથી સજીવન થયેલા ઈસુ ત્યાં આવે છે અને આ શિષ્યોની વચમાં ઉભા રહે છે. ત્યારે ઈસુ આવ્યો. ધેન જીસસ કેમ, ક્યારે, કેવી રીતે અને કેમ, એ હું તમને ટૂંકમાં કહેવા માંગુ છું. ત્યારે ઈસુ આવ્યો એટલે ક્યારે ઉત્થાન પામેલા ઈસુ આવ્યા, અને 3 વાર ટૂંકાની અંદર કહું તો આ પ્રમાણે કહી શકાય ક્યારે ઈસુ આવ્યા. અને પહેલી વાત તો પાપનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું ત્યારે ઈસુ આવ્યા. હી કેમ વેન સિન હેડ બીન એટોન ફોર, જ્યારે એ પાપનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું ત્યારે ઈસુ આવ્યા. અને તમે જુઓ તો વધસ્તંભ દ્વારા જ એ પ્રાયશ્ચિત શક્ય હતું. બાઇબલમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે રક્ત વેવડાવ્યા વિના પાપની માફી મળી શકે તેમ નથી. અને આપણે અગાઉ પણ વારે વારે કહ્યું, એટલે આજે હું વધારે એ વાતને ફરીથી દોહરાવવા માંગતો નથી, કહેવા નથી માંગતો. પણ તમે જાણો છો કે એ બલિદાનનો કોઈ અંત નહોતો. વ્યક્તિ પાપમાંથી બચાવ પામે સતત બલિદાન, પણ એ ઈસુ દેવના હલવાન તરીકે, સંપૂર્ણ બલિદાન તરીકે આ જગતમાં આવ્યા હતા. વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન એમણે આપ્યું કે જેથી પાપની માફી આપણને મળી શકે. તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહ્યું, ઈશ્વરના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે, એ વધસ્તંભ ઉપર ઊંચો કરવામાં આવે. તમે જુઓ તો 3 વર્ષની જાહેર સેવા પછી આ સમય આવ્યો હતો કે જેણે કદી પાપ જાણ્યું નહોતું એને આપણે સારું પાપરૂપ કરવા માંગ્યો. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે, યશાયા પ્રબોધક દ્વારા એ વચન આપવામાં આવ્યું. ખચિત તેણે આપણા દુઃખ અને દર્દ માથે લીધા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ પુનરુત્થાન જ્યારે પાપનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું ત્યારે એ ઈસુ અનંત જીવન અને માફી આપવા માટે આવ્યા હતા. પાપનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું અને એથી જ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલું પાપનું પ્રાયશ્ચિતને કારણે મને ને તમને કેવી જીવનદાશા આપવામાં આવી છે, એ આશા કે આપણને અનંત જીવન મળી શકે છે. આજે પણ તમને ને મને એક મહાન આશા એ ઉત્થાન પામેલા પ્રભુએ, મરણમાંથી સજીવન થયેલા પ્રભુ આપણને આપે છે કે આપણા માટે અનંત જીવન આપવાને માટે એ ઈસુ સમર્થ છે. પાપનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું ત્યારે he came when sin had been atoned for. પણ પછી જો બીજી વાત જુઓ કે આ ઉત્થાન પામેલા ઈસુ ક્યારે આવ્યા, તો બીજી વાત એ છે કે he came when the death had been vanished. જ્યારે મરણ દૂર થયું, મરણ ઉપર વિજય મેળવવામાં આવ્યો ત્યારે એ ઈસુ આવ્યા. અને તમે જુઓ તો દરેક વ્યક્તિને માટે એ ઈસુ મરણ પામ્યા અને મરણમાંથી ફરીથી સજીવન થયા. મરણ ઉપર વિજય પામીને એ ઈસુ આવ્યા હતા. અને એનો અર્થ એ થયો કે આજે પણ એ મરણ કે જે માનવીનો મહાન શત્રુ છે, જેના ઉપર માનવી પોતાના સામર્થ્યમાં વિજય મેળવી શકે તેમ નથી, એવા શત્રુ ઉપર એ ઈસુએ વિજય મેળવ્યો છે. મરણ અને પાપનો ડંખ, અંગ્રેજી સાહિત્યમાં શેક્સપિયર એ ઘણા બધા નાટકો લખ્યા છે અને શેક્સપિયરે ઘણી બધી ટ્રેજેડીઝ લખી છે. એમાં ઓથેલો નામની એક ટ્રેજેડી લખી છે અને એ તમે વાંચો તો ઓથેલો એ વાર્તાનો મુખ્ય હીરો છે અને લેડી મેકબેથ એ પણ વાર્તાનું મુખ્ય કેન્દ્ર છે. અને પછી ઈર્ષાને કારણે લેડી મેકબેથ એક વખત એવો લાક શોધી કાઢે છે કે ઓથેલોને તે મારી નાખે. અને એક દિવસ જ્યારે તે ઊંઘતો હોય છે, એ આખી ટ્રેજેડીમાં એ બધી વાત લખેલી છે, પણ હું જે કહેવા માંગુ છું તે આ કે એ સ્ત્રી લેડી મેકબેથ પોતે ખંજર લઈને ઓથેલોને મારી નાખે છે અને જ્યારે મારી નાખે છે ત્યારે એ જે લોહી ઉડે છે એના હાથ લોહીથી ખરડાઈ જાય છે. કોઈએ જોયું નથી પણ એ સ્ત્રી એ ખંજર લઈને વોશ મશીનમાં જઈને પોતાના હાથ ધોઈ નાખે છે, એ ચપ્પુ એ ખંજર સાફ કરે છે અને હાથે લાગેલું લોહી એ પાણીમાં સરસ રીતે ધોઈ નાખે છે. કોઈએ જોયું નથી પણ તેમ છતાંય પાપનો એ ડંખ મેં આ કર્યું છે. અને એથી કરીને એના એ નોવેલમાં તમે ટ્રેજેડીમાં આગળ વાંચો તો શું કહે છે ખબર છે, એને એવી ટેવ પડી ગઈ કે વારે વારે એ પાણીમાં હાથ ધોવે. કેમ? હૃદયમાં પાપનો જે ડંખ હતો, કોઈએ જોયું નહોતું એ કાર્ય, પણ એ પાપનો ડંખ અને એના કારણે એ વારે વારે એ પોતાના હાથ પાણીમાં ધોતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણ અને પાપનો ડંખ એને હરાવીને આવ્યા હતા. અને વાલા મિત્રો, એ જ વાત તમને મને આજે કેટલું ઉત્તેજન આપે છે. તમે ને મેં કદાચ એવું કોઈ કામ કર્યું હોય, કોઈએ જોયું નથી પણ એ પાપનો ડંખ આપણને હજુ પણ સતાવી રહ્યો છે, તો આજે હું તમને ઉત્તેજન આપવા માંગુ છું. એ ઈસુ માનવીનો જે શત્રુ મરણ છે અને પાપનો જે ડંખ છે એના ઉપર વિજય પામીને મરણમાંથી સજીવન થયા છે. આપણા માટે માફી શક્ય છે. અને એથી જ કરીને તમે જુઓ તો પ્રભુએ જીવન, અમરતા, સ્વર્ગ માટે દરવાજા ખુલ્લા કર્યા છે અને વિશ્વાસી માટે હવે મરણની કોઈ બીક નથી. અને અંતિમ ધ્યેય હવે કબર નથી, કબરની પેલી પાર પણ જીવન છે, એ વાત આપણને આજે એક મોટો આશાનો સંદેશો છે. ઈસ્ટરનો સંદેશો એ જ છે કે કબર એ માનવીના જીવનનો અંત નથી, પણ કબરની પેલી પાર પણ જીવન છે, કારણ કે પ્રભુ ઈસુ ઉત્થાન પામ્યા છે. મરણનો નાશ થયો ત્યારે પ્રભુ ઈસુ આવ્યા. અને ત્રીજી વાત, શેતાન અને નર્કને સંપૂર્ણ હરાવવામાં આવ્યા ત્યારે ઈસુ આવ્યા. હી કેમ વેન ધ ડેવિલ એન્ડ ધ હેલ હેડ બીન ડિફીટેડ. આ ત્રીજું કારણ હતું. નર્ક અને શેતાનને હરાવવામાં આવ્યા ત્યારે ઈસુ આવ્યા. અને એ પણ વાત આજે આપણને ઉત્તેજન આપે છે. જૂનો સર્પ જેના વિશે બાઇબલ આપણને વારે વારે કહે છે, પણ તમે જુઓ તો એ વાસ્તવિક વ્યક્તિ શેતાન ઘણા બધા લોકોને ભમાવે છે. પ્રભુથી દૂર લઈ જવાને માટે એ શેતાન સતત કાર્ય કરે છે. પણ આજે આપણને એ વાત યાદ આવે છે કે શેતાન હારેલો વ્યક્તિ છે. શેતાન આપણા ઉપર વિજય પામી શકે એવો નથી, કારણ કે પ્રભુ ઈસુએ તેને હરાવ્યો છે. અમેરિકાની ટ્રાન્સપોર્ટ કંપનીઓ વિશે તો હું વધારે જાણતો નથી, પણ ભારતની ટ્રાન્સપોર્ટ કંપનીનો વાત કરું તમને તો, ધારો કે હું અમદાવાદમાં જ રહું છું, ધારો કે નહીં પણ ચોક્કસ હું અમદાવાદમાં રહું છું. પણ હવે અમદાવાદથી મારી બદલી થાય, ધારો કે બેંગ્લોરની વાત કરું, બરાબર, તમે બધા માહિતગાર છો ભારતથી ઇન્ડિયાથી, એટલે ઉદાહરણ કહું છું કે અમદાવાદમાંથી મારી બદલી પાળક તરીકે બેંગ્લોરના કોઈ ચર્ચમાં થાય, હવે મારે આખો ઘરનો સામાન બધો બેંગ્લોર ખસેડવો છે, તો પછી હું શું કરીશ? પેલી ટ્રાન્સપોર્ટ કંપનીઓ છે, ટ્રાન્સપોર્ટ કંપની લિમિટેડ, માફ કરજો કોઈનું નામ હોય તો, પણ ધારો કે આપણી સમજ માટે કહીએ મહેશ ટ્રાન્સપોર્ટ કંપની એન્ડ લિમિટેડ, તો ધારો કે હું મારે મહેશ ટ્રાન્સપોર્ટ કંપની પાસે જવું પડે કે ભાઈ મારો સામાન અમદાવાદનો જે ઘરનો સામાન છે એ તમારી ટ્રાન્સપોર્ટ પેલા ટ્રકમાં તમે મને બેંગ્લોર પહોંચાડી આપો. પણ પછી જ્યારે મહેશ ટ્રાન્સપોર્ટ કંપની પાસે જઉં તો કે હા સાહેબ, અમે તમારો સામાન અમદાવાદથી લઈ જઈએ, પણ અમારી ટ્રાન્સપોર્ટ કંપની લિમિટેડ છે એટલે અમે અમદાવાદથી મુંબઈ સુધી જ તમારો સામાન લઈ જઈ શકીએ, એટલે મારે પછી પાછી બીજી કોઈ કંપનીનો ત્યાં એ સંપર્ક કરવો પડે કે જે કદાચ આપણે રાજેશ, માફ કરજો કોઈનું નામ હોય તો ફરીથી, પણ રાજેશ ટ્રાન્સપોર્ટ એન્ડ કંપની કદાચ આપણે કહીએ કે જે મુંબઈથી બેંગ્લોર સુધી લઈ જાય છે, એ બી લિમિટેડ કંપની છે, પણ એમનું ક્ષેત્ર મુંબઈથી બેંગ્લોર સુધી લઈ જવાનું છે, એટલે એ પછી મને કહેશે સાહેબ તમારો સામાન અમે મુંબઈથી બેંગ્લોર સુધી પહોંચતો કરીશ. ટ્રાન્સપોર્ટ કંપની લિમિટેડ, અને એવી જ આ શેતાન એન્ડ હિઝ કંપની ટ્રાન્સપોર્ટ લિમિટેડ છે, એ વાત હું તમને કહેવા માંગુ છું. શેતાનની કંપનીને પ્રભુ ઈસુએ લિમિટ કરી આપી, એ એની લિમિટથી બહાર જઈ શકે નહીં, જેવી રીતે મહેશ એન્ડ ટ્રાન્સપોર્ટ કંપની અમદાવાદ થી મુંબઈ વચ્ચે જ જઈ શકે, એ વધારે આગળ ના જઈ શકે, કારણ કે લિમિટેડ કંપની છે. અને એવી જ રીતે શેતાન અને એની પાર્ટીની જે મર્યાદા હતી, ઈસુએ મરણમાંથી વિજય પામીને એને લિમિટ આપી દીધી છે. અને એથી જ કરીને વાલા મિત્રો, હું ને તમે એ વાત યાદ રાખીએ કે એક દિવસ આવશે કે જ્યારે આ ભાગી છૂટેલો શેતાન, ભાગી છૂટેલો શત્રુ એને પકડવામાં આવશે. ઈસુ મરણમાંથી વિજય પામ્યા છે અને એનો અર્થ એ થયો કે એક દિવસ આવશે જ્યારે શેતાનને પ્રભુ પકડશે અને અનંતકાળની ખાઈમાં એને નાખી દેવામાં આવશે. એ જ ઈસુ મહિમા સાથે એક દિવસ આવવાના છે. અને એથી જ કરીને 2009 વર્ષ પહેલા એ શિષ્યો જ્યારે ગભરાટથી એ ઓરડીમાં ભરાયેલા હતા ત્યારે ઉત્થાન પામેલા ઈસુ આવ્યા. અને વાલા મિત્રો, એ વાત આજે આપણને ઉત્તેજન આપે છે. પણ પછી આગળ જે બીજો પ્રશ્ન આપણે ઉભો કર્યો એ તરફ જો જોઈએ, ધેન કેમ જીસસ, તો પછી વાય ડીડ જીસસ કેમ, અરે સોરી, હાઉ ડીડ જીસસ કેમ, એ જો એનો વિચાર કરીએ તો એમાં પણ ત્રણ વાત હું તમને કહેવા માંગુ છું. કેવી રીતે ઉત્થાન પામેલા ઈસુ આવ્યા, આ પણ બહુ વાત અદ્ભુત અને માર્મિક છે. 19મી કલમમાં કહે છે કે ઈસુ બંધ બારણા હતા અને છતાં પણ એ શિષ્યોની મધ્ય આવ્યા. કેવી રીતે આવ્યા? તો પહેલી વાત, શારીરિક રૂપમાં તે આવ્યા, હી કેમ ઇન બોડીલી ફોર્મ. અને એ વાત બહુ અગત્યની હતી કે બંધ બારણા છે, શિષ્યો બધા અંદર છે, પણ તેમ છતાંય બંધ બારણામાં એ ઉત્થાન પામેલા ઈસુ આવ્યા. તમે જુઓ તો એમાં શંકા નથી, એ ઈસુ શારીરિક રૂપમાં એ શિષ્યોની પાસે આવ્યા, કોઈ આત્મા તરીકે ભૂત તરીકે તે આવ્યા ન હતા, એ માનવ દેહમાં ઈસુ ખ્રિસ્ત હતા. અને એ જે શરીર વધસ્તંભ ઉપર જડવામાં આવ્યું હતું એ જ શરીર સાથે તે ત્યાં આવ્યા. એ શરીર કે જેને ખીલા મારવામાં આવ્યા, એ શરીર કે જેને દાટવામાં આવ્યું, અને એ જ શરીર પુનરુત્થાન પામ્યું હતું. એ શરીર વાસ્તવિક હતું, શારીરિક રીતે તે ઉત્થાન પામ્યા હતા. અને એના જ કારણે જ્યારે ઈસુ વચમાં શિષ્યોની વચ્ચે આવીને ઉભા રહ્યા ત્યારે કહે છે, અહીં લખવામાં આવ્યું, શિષ્યોએ પગે પડીને તેનું ભજન કર્યું. શિષ્યોએ પગે પડીને ભજન કર્યું, આત્માનું એવી રીતે થઈ શકતું નથી. પ્રભુ ઈસુ શરીર સાથે શિષ્યોની વચ્ચે આવ્યા હતા. અને એથી જ કરીને તમે જુઓ તો શિષ્યોએ ઉત્થાન પામેલા ઈસુ શારીરિક રીતે આવ્યા હતા માટે એમને જોયા, પોતાની નજરે પોતાની આંખોએ જોયા, એમને અડ્યા, સ્પર્શ કર્યો, એમની સાથે ભોજન કર્યું, એમની સાથે વાત કરી. શું એમની ભૂલ હતી? એ શિષ્યોની ભૂલ હતી ના. તેઓ જાણતા હતા કે પ્રભુ શારીરિક રીતે તેઓની વચમાં છે, શારીરિક રીતે છે. આ શરીર એ તો અમર્ત્ય હતું, માનવી મર્યાદા વિનાનું એવું આ શરીર હતું. એવું શરીર કે જે બંધ બારણા હોય અને છતાં પણ પ્રવેશી શકે એવું આ શરીર હતું. આપણે પણ એક દિવસ એવું શરીર ધારણ કરીશું કે જ્યારે આપણું રૂપાંતર થશે, આ શરીર બદલાઈ જશે, ત્યારે આપણે પણ એવી માનવીય મર્યાદા વિનાનું એવું શરીર એક દિવસ આપણને આપવામાં આવશે. એ ઉત્થાન પામેલા ઈસુ કેવી રીતે આવ્યા? શારીરિક રૂપમાં આવ્યા. બીજી વાત, માર્મિક અને ગૂઢ ન સમજી શકાય તે રીતે આવ્યા. હી કેમ મિસ્ટેરિયસલી, પ્રભુ ન સમજી શકાય એ રીતે આવ્યા. રહસ્યમય હતું. એ શિષ્યો કેવી રીતે સમજી શકે? બંધ બારણા અને છતાંય બંધ બારણામાં તે પ્રવેશે, અચાનક ઈસુ આવ્યા હતા. અને તમે જુઓ તો, જો એ વાતનો વિચાર કરીએ તો કદાચ આપણે આવું કહીએ, ખ્રિસ્તી વ્યક્તિ કોણ છે? અને તમે જુઓ તો જે વ્યક્તિમાં ખ્રિસ્તનો આત્મા વસે છે, ખ્રિસ્તનો આત્મા આપણા હૃદયમાં કઈ રીતે પ્રવેશે છે? અને જો કદાચ એ વાત કહીએ તો, અને બાઇબલ જેમ કહે છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે, ખ્રિસ્તનો તમે અંગીકાર કરો છો, ત્યારે આપણે ખ્રિસ્તી બનીએ છીએ. પણ તેમ છતાં આપણે કહી શકીએ કે કઈ રીતે બને છે? જ્યારે વ્યક્તિ પ્રાર્થના કરે છે, પાપની કબૂલાત કરે છે, ખ્રિસ્તને હૃદયમાં આવકાર આપે છે, કઈ રીતે એ ઈસુ આપણા હૃદયમાં આવે છે? જોઈ નથી શકતા, પણ તેમ છતાંય એનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અને એ અનુભવ રહસ્યમય છે. એ કોઈક માનસિક, કોઈક વિચારધારામાં, કોઈક આપણને બ્રહ્મ નાખી એવો અનુભવ નથી. કેવી રીતે થાય છે આપણે જાણતા નથી, પણ એનો અનુભવ કરી શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ એ ઈસુની આગળ પાપની કબૂલાત કરે, એને હૃદયમાં આવકાર આપે, તો એ ઈસુ અંદર આવે છે. કદાચ આ વાતને જો હું બહુ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું તો આવું કહું, ધારો કે મારા દાદાના દાદા, મારા બાપાના બાપા એટલે દાદા અને એમના દાદા, અને એમની વાત કરું તો એ સમયે ભારતમાં, ઇન્ડિયામાં કદાચ રેડિયો બી એટલો બધો કોમન નહોતો, તો ટીવીની વાત તો બહુ દૂર રહી. અને પછી હું મારા દાદાને એમ સમજાવું કરે, દાદા અને ભારતમાં, ઇન્ડિયામાં તો લોકો પેલી ક્રિકેટ મેચમાં બહુ રસ ધરાવે, ને ક્રિકેટની વાત બધાને બહુ મજા લાવે, નાનું બાળક કે પછી મોટી ઉંમરના બાળક. હવે હું મારા દાદાને કહું, અરે દાદા દાદા એક નવી વાત શોધાઈ છે, અત્યારે તો એક એવું બોક્સ નીકળ્યું છે કે અહીંયા તમે એ આમ કરો ને તો ત્યાં દૂર રમાતું હોય, ધારો કે તમે અમદાવાદમાં છો પણ તમને બેંગ્લોરમાં પેલી ક્રિકેટ મેચ રમાતી હોય તો તમને એની અંદર એમાં દેખાય. ઓ દાદા કે ના ના, આ તો બધું આવું તો ના બને. અને પછી હું પેલું બોક્સમાં પેલી સ્વિચ હોય ચાલુ કરું, અને દાદા જુઓ પેલા એના પર સ્ક્રીન ઉપર કે હા અત્યારે તો પેલી મેચ રમાઈ રહેલી છે બેંગ્લોરની અંદર, ને પછી દાદા જોવામાં ખુશ થઈ જાય. અને પછી દાદા ખુરશીમાં બેઠા હોય ને પેલો આમ શોર્ટ મારે ને ચાર રન મારે તો દાદા બી ઉછળવા માંડે ખુરશી, મને કે યા ચોકડી મારી ચોકડી મારી, ખુશ થઈ જાય. પણ દાદાને હું એમ કહું કે દાદા મને સમજાવો આ તમે શું જુઓ છો, તો શું એ મને સમજાવી શકે? એ કે આ બધું રહસ્યમય છે. પણ એમણે જે જોયું એ શું ખોટું હતું? ના, એ સાચું જ હતું. એ કદાચ એનો ખુલાસો ના આપી શકે મને કે આ કઈ રીતે શક્ય બને, બેંગ્લોરમાં મેચ રમાતી હોય હું અમદાવાદમાં મારા ઘરમાં બેસીને મેચ કેવી રીતે જોઈ શકું? દાદા પાસે ખુલાસો નથી. પણ દાદાએ જે જોયું એ ખોટું નહોતું, એ સાચું હતું. અને એવી જ રીતે શિષ્યોએ એ મરણમાંથી ઉત્થાન પામેલા ઈસુને જોયા. રહસ્યમય હતું, મિસ્ટીરિયસ હતું, એનો કદાચ ખુલાસો એ કદાચ ન આપી શકે કે કેવી રીતે, પણ એમણે જોયું એ ખોટું નહોતું, એ સાચું જ હતું. કારણ કે ઈસુ મરણમાંથી સજીવન થયા હતા. અને વાલા મિત્રો, એ જ વાત કે આજે પણ આપણે એ વાત, એ કોઈ કાલ્પનિક કથા નથી, એ વખતે એ શિષ્યોએ ચોક્કસ અનુભવ કર્યો કે ઈસુ મરણમાંથી ઉઠ્યા છે. સમજાય નહીં એવું હતું, એનો ખુલાસો આપી શકાય એવું નહોતું, પણ તેમ છતાં એમણે જે જોયું એ વાસ્તવિક હતું, સાચું હતું, અને એ તેઓએ સ્વીકાર્યું. ત્રીજી વાત કે ઈસુ કેન્દ્ર સ્થાને આવ્યા. તમે જુઓ તો એ હી કેમ ઇન ધ સેન્ટર વેર ધ ડિસાયપલ્સ વેર. પ્રભુ ઈસુ કેન્દ્ર સ્થાને આવ્યા, અને એ વાત પણ એટલી જ બધી અગત્યની છે. વચમાં ઉભા રહેવું, કેન્દ્ર સ્થાન લેવું, એ તો ઈસુ પ્રભુ તરીકે એ જ યોગ્ય ગણાય. વચમાં ઉભા રહ્યા, મુખ્ય સ્થાન. તમને યાદ છે ઈસુ એ યરુશાલેમમાં ગયા અને શાસ્ત્રી અને ફરોસીઓ સાથે ચર્ચા કરવા માટે બેઠા મંદિરમાં. ક્યાં બેઠા? વચમાં, કેન્દ્ર સ્થાને એ ઈસુ બેઠેલા. એ વધસ્તંભ ઉપર મરણ પામ્યા ક્યાં હતા? બે ચોરોની વચમાં, કેન્દ્રમાં તે હતા. હલવાન તરીકે આ જગતમાં આવ્યા હતા, ઈશ્વર અને માનવ માનવીઓની વચમાં મધ્યસ્થ તરીકે તે હતા, કેન્દ્ર સ્થાન. અને વાલા મિત્રો, વચમાં ઉભા રહેવાનો તેમનો અધિકાર છે, કેન્દ્ર સ્થાને રહેવાનો એ ઈસુનો અધિકાર છે. અને એથી કરીને પ્રશ્ન આજે હું પોતાને આપણે પોતાને પૂછી શકીએ તે આ છે, મારો જે કામ છે, મારો જે જોબ છે, જે કામમાં પ્રભુએ મને રોક્યો છે, એ કામમાં શું પ્રભુ મારા કેન્દ્ર સ્થાને છે? મારા હૃદયની વાત કરું તો મારા હૃદયમાં શું મેં એને કેન્દ્ર સ્થાન આપ્યું છે? મારા જે મોત્સોક છે, એ મોત્સોકમાં શું મેં એને કેન્દ્ર સ્થાન આપ્યું છે? પ્રભુ કેન્દ્ર સ્થાને રે એ અગત્યનું છે. અને એથી કરીને પ્રભુ ઈસુ કેવી રીતે આવ્યા? બોડીલી ફોર્મમાં આવ્યા, મિસ્ટીરિયસલી આવ્યા, અને સાથે સેન્ટ્રલ પ્લેસમાં આવ્યા. આ વાત, અને આ વાત આપણને છેલ્લી ત્રીજી વાત તરફ દોરી જાય છે કે વાય ડીડ ધ રીઝન લોર્ડ કે પ્રભુ શું ઉત્થાન પામેલા ઈસુ શા માટે આવ્યા, એ મહત્વની વાત છે. અને એમાં પણ ત્રણ વાત હું ટૂંકાણની અંદર કહેવા માંગુ છું. પહેલી વાત, હી કેમ ટુ ગીવ અસ હિસ પાર્ડન. પ્રભુ ઈસુ ઉત્થાન પામેલા આપણને પાપોની ક્ષમા આપવા માટે આવ્યા. અને વાલા મિત્રો, એ વાસ્તવિકતા, એ પ્રભુ આપણને પોતાના હાથ, પોતાની કૂંખ આપણને દેખાડે છે. એ વધસ્તંભ ઉપર એમણે કામ પૂર્ણ કર્યું હતું, એ સાબિતી સાથે એ આપણી સાથે આવ્યા. અને એમના ઘા તો પાપોની માફી આપનાર હતા. એ રક્ત એમણે વેવડાવ્યું કે જેથી એ રક્ત દ્વારા આપણને પાપોની માફી આપવામાં આવે. માફીની ખાતરી એ ઘામાં સમાયેલી હતી. આજે પણ તમને અહીંયા એ ઉત્થાન પામેલા ઈસુ માફી આપવા માટે હાજર છે. એ ઈસુ આજે એવી વાણી પોકારે છે કે મારા દીકરા, મારી દીકરી, એ વધસ્તંભ ઉપર મેં તારા માટે રક્ત વેવડાવ્યું છે, અને જો તું મારી પાસે આવીશ તો હું તને પાપોની માફી આપીશ. એ કહેશે કે મારા હાથ જુઓ, મારા કૂંક જુઓ, મારા એ શરીર ઉપર એ પાપની સજાના જે ક્રૂરતા મારા પ્રત્યે વાપરવામાં આવી એની નિશાનીઓ જુઓ, એ બધું મેં તારા માટે સહન કર્યું કે જેથી તને પાપોની ક્ષમા મળે. અને એથી કરીને વાલા મિત્રો, પ્રભુના સેવક તરીકે હું તમને કહેવા માંગુ છું, જો તમે એવું માનતા હોય કે તમે બહુ ભયંકર પાપ કર્યું છે કે જે ઈસુ માફ ન કરી શકે, તો આજે હું તમને કહેવા માંગુ છું, એ ઈસુ તમને પાપ માફ કરી શકે તેમ છે. એવું કોઈ પાપનો ડંખ કે જે તમને સતત સતાવે છે, ભલે કદી કોઈએ જોયું નથી એ કામ તમને કરતા, પણ એ ઈસુ પાપનો ડંખ દૂર કરવા માટે સમર્થ છે. જો તમે એની પાસે આવીને પાપોની કબૂલાત કરો તો માફી આપવા માટે એ ઈસુ આવ્યા. એ આપણને હાથ અને પગ કે જે ખીલા મારવામાં આવ્યા એ ઘા આપણને બતાવે છે, અને કહે છે, મારા દીકરા, મારી દીકરી, તને પાપોની માફી મળે માટે હું સજીવન થયો છું. કેવું ગજબનું! અને આજે તમનારા મારા માટે એ ઉત્તેજનનું કારણ છે, પાપોની માફી મળી શકે છે. એ ઈસુ પાપોની માફી આપી શકે છે. બીજી વાત, શા માટે ઈસુ ઉત્થાન પામેલા ઈસુ આવ્યા? ક્ષમા આપવા માટે આવ્યા, એટલું જ નહીં પણ શાંતિ આપવા માટે આવ્યા. હી કેમ ટુ ગીવ અસ હિઝ પીસ. અને વાલા મિત્રો, એ વાત પણ સાચી છે. આ આખી કલમોમાં વાંચો, ત્રણ વખત કહેવામાં આવ્યું, ઈસુ કહે છે, મારી શાંતિ હું તમને આપું છું. અને વાલા મિત્રો, અત્યારે જયારે આપણે એવા સમયમાં જીવીએ છીએ, અશાંત એવા સમયમાં ઘણી બધી વાતો આપણી શાંતિ છીનવી લે છે, અને ત્યારે એ ઈસુ, ઉત્થાન પામેલા ઈસુ આજે પણ આપણને કહે છે કે મારા દીકરા, મારી દીકરી, હું તને શાંતિ આપવા માટે આવ્યો છું. ઈશ્વરની શાંતિ. ભાઈ યોહાનની સુવાર્તામાં એ પણ કહેવામાં આવ્યું કે આ જગતમાં તમને સંકટ છે, પ્રભુ કહે છે હું મારી શાંતિ તમને આપવા માટે આવ્યો છું. એ ઈશ્વર પોતાની શાંતિ આપણને આપવા માટે ઉત્થાન પામ્યા છે. તમારા જીવનમાં શું તમે બીક અનુભવો છો? તમારા જીવનમાં શું તમે ચિંતાથી દબાઈ ગયેલા છો? તમારા જીવનમાં તમે ભય અનુભવો છો? કદાચ તમે એ વાત કોઈને કીધી નથી, કદાચ એ ભય આપણને સતાઈ રહેલો છે, કોઈક ને કોઈક વાતનો ભય, ચિંતા આપણે દબાઈ ગયેલા છે એનાથી. કોઈને કહી શકાતું નથી, પણ તેમ છતાં એ ચિંતા હોય આપણને ખૂબ દબાવી નાખ્યા છે. તો હું તમને આજે કહેવા માંગુ છું, એ ઈસુ તમને એ ચિંતામાંથી ભયમાંથી ઉગારવા માટે આવ્યા છે. એ ઈસુ ઉત્થાન એટલા માટે પામ્યા છે કે તમને શાંતિ મળે, પોતાની શાંતિ આપવાને માટે એ ઈસુ આવ્યા છે. અને એથી થોડો વિચાર કરો કે શું તમે ચિંતામાં છો, શું તમે ભયમાં છો, શું તમે બીક અનુભવો છો? તો ચિંતા ભય અને બીકના બદલામાં એ ઉત્થાન પામેલા ઈસુ પોતાની શાંતિ તમને આપે છે. કેવું ગજબનું! અને વાલા મિત્રો, એથી જ કરીને આપણા માટે એ સંપૂર્ણ શાંતિ લઈને આવ્યા છે. તમારા જીવનમાં એ શાંતિ તમને આપી શકે છે આજે, જો તમે એના પર વિશ્વાસ કરો, એની પાસે આવો. પ્રભુ ક્ષમા આપવા માટે આવ્યા, શાંતિ આપવા માટે આવ્યા, અને ત્રીજું સામર્થ્ય આપવા માટે આવ્યા. હી કેમ ટુ ગીવ ધેમ પાવર. તમે જુઓ તો આજે પણ એ ઉત્થાન પામેલા ઈસુ આપણી મધ્યે છે કે જેથી એ પોતાનું પરાક્રમ, પોતાનું સામર્થ્ય તમને ને મને આપે. અને એથી યોહાનની સુવાર્તામાં એવું લખવામાં આવ્યું છે, જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને આ જગતમાં મોકલો છું. જેમ બાપે મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. એમ કહીને પ્રભુ ઈસુએ ફરીથી એમના પર શ્વાસ નાખ્યો, તમે પવિત્ર આત્મા પામો, પવિત્ર આત્માનું સામર્થ્ય એ આપણને આપે છે. અને એ જ પ્રભુ ઈસુએ આપણને આજ્ઞા આપી છે, એ જ પ્રભુ ઈસુ આપણને સામર્થ્ય આપવાનું વચન આપ્યું છે, એ જ પ્રભુ ઈસુ આપણને તેડું આપે છે, આહવાન આપે છે. પોતાના સામર્થ્યમાં અસરકારક સાક્ષી આપણે બની શકતા નથી. આપણા સામર્થ્યમાં ઈસુ વિશે બોલવું અઘરું છે, મુશ્કેલ છે. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, આ જગતમાં મેં તને જીવન એટલા માટે આપ્યું છે કે ઉત્થાન પામેલાનું જીવન, એ ઈસુનું જીવન આપણે પ્રગટ કરીએ. અને એ આપણા સામર્થ્યમાં તો થઈ શકે તેમ નથી, પણ એ ઈસુ આપણને એ સામર્થ્ય આપી શકે તેમ છે. અને તમે જુઓ તો એ જ વાત તમે બાઇબલની અંદર વારે વારે કહેવામાં આવી, એ 50મા દિવસનું વર્ણન પ્રેરિતોના કૃત્યમાં કરવામાં આવ્યું. અને ત્યાં તમે જુઓ તો એ આ ઉપલી મેળીમાં ગભરાટથી બારણા બંધ કરેલા એવા શિષ્યો લપાઈ રહ્યા હતા 50માના દિવસે, જુઓ. અને એ જ શિષ્ય ઉભો થઈને પિત્તર નકાર કરનાર, બીકથી ભરપૂર, અહીં ગાડી તો બારણા બંધ કરીને અંદર ભરાઈ ગયો છે, એ જ શિષ્ય 50માના દિવસે ઉભો થઈને અને એનો ઉપદેશ જે આપ્યો એ તમે જો વાંચો પ્રેરિતોનો કૃત્ય 3 અધ્યાય, અને તમે જુઓ તો કેવા સામર્થ્યથી એણે પ્રભુનું વચન પોકારે. અને એનું વચન સાંભળ્યું ત્યારે ઘણા બધા લોકો પ્રભુની પાસે આવ્યા. અને એ સામર્થ્ય, પ્રશ્ન એ છે, શું તમે હું એ સામર્થ્ય અનુભવવા માંગીએ છીએ? પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રેરિતોનું કૃત્ય 1 અધ્યાય અને 8મી કલમમાં કહેવામાં આવ્યું છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્યથી વ્યસ્તિત થશો, અને પછી પૃથ્વીના છેડા સુધી તમે તેના સાક્ષી થશો. છેલ્લે અંતે ફરીથી એ વાત યાદ દેવડાવીએ, ત્યારે ઈસુ આવ્યા, મરણમાંથી સજીવન થઈને એ ઈસુ આવ્યા. કેટલું બધું અદ્ભુત! આજે પણ તે જ ઈસુ આપણી મધ્યે છે. મરણમાંથી ઉઠેલા એ ઈસુ આજે પણ તમારા અને મારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે તેમ છે. જો આપણે વિશ્વાસથી એ ઈસુ પર, ઈસુની પાસે આવીએ અને એ ઈસુને પ્રાર્થના કરીએ, તો મારું અને તમારું જીવન પ્રભુ એના પોતાના મહિમાના અર્થે વાપરી શકે તેમ છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારે સારું એ મરણમાંથી સજીવન થઈને આ જગતની અંદર ફરીથી આવ્યા, અને જો તમારા પર વિશ્વાસ કરે તેઓને માટે આ મોટી આશા પ્રભુ તમે આપેલી છે. અને આજે તમારા લોકો તરીકે પ્રભુ જ્યારે તમારું ભજન કર્યા કરવાની માટે અમે ઉપસ્થિત થયા છીએ. પ્રભુ, તમારા વચનો દ્વારા અમારા હૃદયોને જે ઉત્તેજન આપવામાં આવ્યું છે માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, અમારા અંતરચક્ષુઓ તમે ખોલો કે જેથી એ ઉત્થાન પામેલા ઈસુને આજે અમે જોઈએ. ઈસ્ટરના દિવસે તમારું ભજન અમે પૂરા હૃદયના ઊંડાણથી કરીએ, અને જ્યારે આપણા વિચારો એમના એ ઉત્થાન પામેલા ઈસુ પર કેન્દ્રિત કર્યા છે, ત્યારે ફરીથી હું તમને પ્રશ્ન પૂછું છું. અને તે બધાએ પોતાની આંખો બંધ કરી છે અને પ્રભુ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે હજુ પણ શું તમે એવી વ્યક્તિ તરીકે બેઠેલા છો કે તમને ક્ષમાની જરૂર છે, પાપની માફીની જરૂર છે? તો હું તમને વિનંતી કરીશ કે તમારા હૃદયમાં એટલી ટૂંકી પ્રાર્થના કરો કે પ્રભુ ઈસુ, તમે મારા પાપો માફ કરવાને માટે વધસ્તંભ પર મરણ પામ્યા છે. એવું એકઈ પાપ નથી કે જે તમે માફ ન કરી શકો. અને એથી કરીને આજે સવારે, આજે બપોરે હું પ્રાર્થના કરું છું, પ્રભુ મારા પાપોની માફી તમે આપો. અને જો તમે એવી પ્રાર્થના કરો છો, પ્રભુ તમારા હૃદયમાં આવશે અને તમને બધા પાપોની માફી આપવાને માટે તે સમર્થ. જો એવી પ્રાર્થના તમારા હૃદયમાં કરી છે તો તમારો હાથ જ્યાં કંઈ બેઠા છો ત્યાં તમે દર્શાવી શકો છો, ઊંચો કરી શકો છો. હા, એ પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુ તમને આશીર્વાદ. આ નિર્ણય તમે કોઈ વક્તાને માટે કરતા નથી, આ નિર્ણય તમે અને તમારા પ્રભુ વચ્ચેનો નિર્ણય છે. હા, એ હાથ મૂકી દેજો. પ્રભુ તમને આશીર્વાદ. હા, એ પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુ તમને આશીર્વાદ આપો. હા, એ હાથ હું જોઉં છું. પ્રભુ તમને આશીર્વાદ આપો. તમે એવી વ્યક્તિ તરીકે અહીં બેઠા છો કે તમે ખૂબ ચિંતામાં જીવો છો, ખૂબ ભયમાં તમે જીવો છો, અને તમારું જીવન બીકથી ભરેલું છે. તો આજે ફરીથી હું તમને એ ઉત્થાન પામેલા ઈસુ તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. એ તમારી ચિંતા દૂર કરી શકે છે, તમારો ભય દૂર કરી શકે છે, તમારી બીક દૂર કરી શકે છે, અને પોતાની શાંતિ એ તમને આપવાને માટે આવ્યા છે. જો તમે એ ઈસુની શાંતિ સ્વીકારવા માંગો છો, તમારા હૃદયમાં પ્રાર્થના કરીને તમારો નિર્ણય જાહેર કરતા તમે પોતાનો હાથ ઊંચો કરી શકો. હા, એ હાથ હું જોઉં છું. પ્રભુ તમને આશીર્વાદ. એ હાથ હું જોઉં છું. પ્રભુ તમને આશીર્વાદ આપો. હા, પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુ પોતાની શાંતિ તમને. ભાઈ, હાથ નીચે મૂકજો. હું તમારો હાથ જોઉં છું. હાથ નીચે મૂકશો. હજુ કોઈ છે? એ શાંતિ, એ ભયમાંથી છુટકારો ઈસુ આપવાને માટે આવ્યા છે. હા, એ હાથ હું જોઉં છું. પ્રભુ તમને આશીર્વાદ આપો. અને છેલ્લે એ ઉત્થાન પામેલા ઈસુ સામર્થ્ય આપવાને માટે આવ્યા છે. તમે આજ સુધી પ્રભુ ઈસુ વિશે બીજાઓને બોલતા, બીજાઓ સમક્ષ રજૂ કરતા તમે ખૂબ ગભરાટ અનુભવો છો. જ્યાં કંઈ જોબ કરો છો, કેટલા સમયથી ત્યાં જોબ કરો છો, પણ તમારા મિત્રને આજ સુધી તમે એ ઉત્થાન પામેલા ઈસુ વિશે હજુ કહ્યું નથી. કેમ? કારણ કે તમે પોતે નવું જીવન પામ્યા છો, પણ એ વ્યક્તિ જીવન પામે માટે તમે કદી સાક્ષી આપી નથી. તમને સામર્થ્યની જરૂર છે. પ્રભુ તમને સામર્થ્ય આપવા માંગે છે. અને જો તમે એ સામર્થ્ય પ્રાપ્ત કરવા માંગતા હોય, તમે પણ એ નિર્ણય કરીને તમારો હાથ ઊંચો કરો. પ્રભુ, મને સાક્ષી બનવાને માટે તમે તમારું સામર્થ્ય આપો. અને જો એવો નિર્ણય કરો છો તો પણ તમે પોતાનો હાથ ઊંચો કરશો, તમારા માટે ખાસ પ્રાર્થના કરવામાં આવશે. હા, એ હાથ હું જોઉં છું. પ્રભુ તમને આશીર્વાદ. હા, એ હાથ હું જોઉં છું. પ્રભુ તમને આશીર્વાદ આપો. કદાચ તમે બહાર બેઠા છો, મને જોઈ શકતા નથી, તો હું તમને જોઈ શકતો નથી, પણ હું તમને કહું કે પ્રભુ તમને જુએ છે. પ્રભુ તમારા નિર્ણયને માન આપશે. એ હાથ નીચે મૂકશો. આ પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે અમે જે હૃદયમાં વાત કરી છે, પ્રાર્થના કરી છે, એ તમે સાંભળી છે. કારણ કે તમે અમને વ્યક્તિગત રીતે ઓળખનાર એવા પ્રભુ છો. તમે અમને નામ દઈને ઓળખો છો. આભાર માનીએ છીએ. પ્રભુ, આજે સવારે અમે ઉત્થાન પામેલા ઈસુ વિશે જે કંઈ હૃદયમાં નિર્ણય કર્યો છે, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે ઉત્થાન પામેલા પ્રભુ, તમે અમારો હાથ પકડો, તમારું બળ આપો, તમારી શાંતિ આપો, અને પાપોની એ ક્ષમા તમે અમ દરેકને આપો, એવી અમારી પ્રાર્થના છે. જેઓએ હાથ ઊંચો કર્યો નથી, પણ તમારા વચન દ્વારા તમે એમની સાથે વાત કરી છે, તો પ્રભુ તેઓને પણ તમારા સામર્થ્યમાં આગળ દોરી લો. અને ભલે કદાચ તેઓએ હાથ ઊંચો કર્યો નથી, પણ છતાંય હૃદયમાં તેઓએ તમારા માટે કોઈ એકરાર કર્યો છે, નિર્ણય કર્યો છે. પ્રભુ, એને તમે સ્વીકારો, એને તમે માન આપો, અને તેઓનો હાથ પકડીને પ્રભુ એમની જરૂરિયાત પ્રમાણે તમે એ પરિપૂર્ણ કરો એવી અમારી પ્રાર્થના છે. આભાર માનીએ છીએ હૃદયથી પ્રભુ. ઉત્થાન પામ્યા તમે અમારા માટે, નવું જીવન લાવ્યા, અનંતકાળનું જીવન લાવ્યા, હૃદયથી આભાર માનીએ છીએ. પ્રભુ તમે મદદ કરો, અમારા બધાના જીવનો તમારા હાથોમાં સોંપીએ છીએ. આશીર્વાદોની નેર તરીકે અમારા જીવનને તમે વાપરો એવી અમારી પ્રાર્થના છે. અને આભાર સાથે અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.